એવી એક એની કૃપત્વ અને સ્વામિત્વ એનું ચાલ્યા કરતું છે. જયારે જ્ઞાની હોય છે ત્યાંથી વિરક્ત થઈ અને પોતે પોતાના જ્ઞાન શ્રદ્ધાને અંતર ડુબોડી અને એની પરિણતિ એને પ્રગટ કરી દીધી હોય છે. એટલે એ પરિણતિમાં એને સમ્યક પ્રકારે જેવું દ્રવ્ય છે અને જેવી પર્યાય છે એવું યથાર્થ જ્ઞાન વધતું હોય છે. અને યથાર્થ જ્ઞાન વર્તે છે એ સમયે એની પ્રતિનું પણ ઉકાળી દ્રવ્યને છોડતું નથી હોતું. એટલે એ પ્રતિના પડે એની આંશિક સમ્યકતાને પામી ગયા છે માટે એની પ્રતિનું બળ નિરંતર ચાલતું હોય છે. કોઈ ગમે તે સમયે ઉપયોગ બહાર જાય છતાં પણ એની પ્રતિનું સ્વરંતર કામ કરતું હોય છે. એટલે એને જ્ઞાન અને ક્રિયાની મૈત્રી પરસ્પરની એક સાથે સમતાએ એની મૈત્રીને કામ કરતું હોય છે. જેમ શ્રદ્ધા અને જ્ઞાનનો સુમેળ જ્ઞાનને ક્રિયાની મૈત્રી જ્ઞાનને વૈરાગ્યની શક્તિ એવી જ્ઞાનીને પ્રગટ થઈ જાય છે. એવી કોઈ અપૂર્વ ચર્ચા જે મેં સુધી હમણાં 20 મિનિટમાં હવે આપણે જે અત્યારે વિસ્તરી ચાલુ થાય છે એ હમણાં તમારે અહીંયા અમૃત બોધ કરીને પૂજ્ય વેદજી ના વર્તના ઉપર પૂજ્ય ગુરુદેવજી ના પ્રવચન ચાલી રહ્યા છે થોડા ટાઈમ પહેલા. તો એ પ્રવચનોમાં એક ખૂબ જ સુંદર પ્રવચનો તો બધા સુંદર જ હોય છે, પણ કોઈ એવો પ્રવચન આવી જાય આપણી પાસે ગુરુદેવશ્રીનું કે એમાં ઘણા વિસ્તાર આવતા હોય ઘણો વિસ્તાર આવતો હોય ઘણી બાબતો જે ગુરુદેવશ્રીએ સ્પષ્ટ કરેલી હોય. તો એવું એક પ્રવચન છે, એ પ્રવચન નંબર 43 છે અને 25/9/1980 નું પ્રવચન છે. એટલે પૂજ્ય ગુરુદેવશ્રી એમનો સ્વર્ગવાસ થયો 28/11 અને ત્યાર પહેલા 2 મહિના અને 3 દિવસ પહેલાનું આ પ્રવચન છે. એમાં પૂજ્ય ગુરુદેવશ્રીના જે ઉદ્ગારો છે એમાં જે એમને સ્પષ્ટતા કરેલી છે એ કોઈ અપૂર્વ સ્પષ્ટતા પૂજ્ય વેદજીના બોર્ડ પર કરેલી છે. અને આ બોર્ડ આખું પ્રવચન છે એમાં કેટલી વસ્તુઓ કેટલા ઘણા વિષયો આપણે કરેલા છે પ્રવચન છે. જો કોઈ પ્રવચનનો બોલ છે પૂજ્ય બહેનશ્રીનો બોલ છે 415 નંબરનો બોલ છે. એમાં પૂજ્ય બહેનશ્રી એમ ફરમાવે છે કે મુનિરાજ કહેતે હૈ. પહેલામાં પહેલા તો આ મુનિરાજની ચર્ચા ચાલુ થાય છે. આ મુનિરાજનું વચન છે. 7ને 6 વિસ્તારને જોઈતા 3 કસાયના અભાવપૂર્વકની જેવી સ્થિતિ અને અંતરમાં જેની પ્રચુર સ્વ સમય તેમની લીનતા ચાલી ગઈ છે એવા કોઈ માવલિકની સંત મુનિરાજ એનું આ કથન છે. એ મુનિરાજ એમ કે છે કે અમારા આત્મા તો અનંત ગુણો સે ભરપૂર અનંત અમૃત રસ્તે ભરપૂર અક્ષય પ્રગટ. મારો આત્મા કેવો છે? અનંત ગુણોથી ભરપૂર છે, અનંત ગુણોથી ભરપૂર અનંત અમૃત રસથી ભરપૂર. અમૃત રસ, અમૃત એટલે જે કદી મૃતપ્રાય ન થાય કદી મરે નહીં એને અમૃત કહેવામાં આવે. એવા અમૃત રસથી ભરપૂર અક્ષય ભટ છે. અક્ષય એટલે જે કદી એનો ક્ષય ન થાય એવો કોઈ ત્રિકાળ ભગવાન આત્મા, એવો ભટરૂપે રહેલો ત્રિકાળ ભગવાન આત્મા, અનંત ગુણોથી સબર એવો ચૈતન્ય પરમાત્મા, અમૃત રસથી ભરેલો એવો એક મારું સ્વરૂપ, એવું ત્રિકાળ મારું સ્વરૂપ, એવો એક અક્ષય ભટ હું છું. ઘટ મેં પતલી ધાર સે અમૃત પિયા જાય એટલે સ્વસંવેદન સે અમે સંતોષ નહીં હોતા. હમે તો પ્રતિ સમય પૂર્ણ અમૃત કા પાન હો એથી પૂર્ણ દશા ચાહીએ. મીરા એમ કહે છે કે અમારે પતલી ધાર થી અમૃત પીવાય એવી અધુરા અમારે નથી જોતી. અમારે તો પરિપૂર્ણતા જોઈએ છે. પરિપૂર્ણતા હજી અમને 3 કસાય નો અભાવ થઈ ગયો છતાં મુનિ પણ પ્રગટ છે છતાં હાલતા ચાલતા સીધ અમને કહેવામાં આવતા હોવા છતાં પણ અમને આટલો અધૂરા અમને ગમતી નથી. અમારે તો અમારી પરિપૂર્ણતામાં ફક્ત છે એમ કરીને એમ કે છે કે અમે તો પ્રતિ સમય પૂર્ણ અમૃતતા પાન હો એથી પૂર્ણ થતા જાય. એટલે કે અમારે તો કેવળ જ્ઞાન જોઈએ છે. આ વચ્ચે એક દિશામાં આવી ગયો છે તાકમાં છતાં ગુસ્તાનો મુનિરાજને તો એમાં પતલી ધાર થઈ ગઈ છે પાતળી ધારે અમૃત પીએ છીએ પણ અમારે તો પૂર્ણતા જોઈએ છે અમારે તો પૂર્ણતાને પામવું છે અમારે તો કેવળ જ્ઞાન જોઈએ છે યથાચાર રીતે જોઈએ છીએ એટલે પ્રતિ સમય પૂરા અમૃત પીયા જાતા હે ખાસ કરીને પ્રતિ સમય પૂરા અમૃત પીયા જાતા હે ઓર ઘટ ભી સદા પરિપૂર્ણ ભરા રહેતા હે એટલે કે સાદી અનંત પૂર્ણ દશામાં તો એમ કે પૂર્ણ દશામાં તો અમૃત પૂરું પીવાઈ જાય છે એવી કોઈ દશા અમારે જોઈએ છીએ ચમત્કારી પૂર્ણ વ્યક્તિ વાળા પરિણમન એસી ઉત્કૃષ્ટ નિર્ભર દશા કી ભાવના પાસે એસી ભાવના કે સમય ની મુનિરાજ કી દ્રષ્ટિ તો સદા શુદ્ધ આત્મ દ્રવ્ય પર હી રહેતી હૈ જો મુનિરાજ છે મુનિરાજ કે જે મુનિરાજ ને સમય પ્રસન્ન પ્રગટ થઈ ગયું પંચમ ગુણસ્થાન થી પાર થઈ ગયા અને સાતમે છઠ્ઠે ગુણસ્થાન ને જોડતા મુનિરાજ છે એની પણ ભાવના કેવી હોય છે ભાવના તો ત્રિકાલી દ્રવ્ય સન્મુખ હોય એવી દ્રષ્ટિ છે પણ એની ભાવનામાં એને પરિપૂર્ણતા જોઈ પરિપૂર્ણતાની ભાવના મુનિરાજ કરે છે કે મારી ભાવના શું છે કે મારે પરિપૂર્ણ પણ જોઈ છે એવી ભાવના એ પરિપૂર્ણતાની ભાવના છે એનો અર્થ એવો નથી કે એને પરિપૂર્ણતાની ભાવના છે એટલે પર્યાયની ભાવના છે એનો અર્થ એવો નથી એમનો વિચાર કરો મુનિરાજ ને પૂર્ણતાની ભાવના એની પર્યાયમાં હજી અધુરા છે અધુરા તેને ગમતી નથી માટે તે એવી ભાવના ભાવે છે કે મને ક્યારે મારું યથાર્થ ચારિત્ર થઈને કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય એવી પરિપૂર્ણ ભાવના મુનિરાજ કરે છે મુનિરાજ વિદ્યા દ્રષ્ટિ કોઈ સમય પ્રસંગની ભાવના કરતો હોય તો કોઈ એમ કે ને કે ભાવના પર્યાયની ન કરાય અહીંયા મુનિરાજ એમ કે છે કે તું મારે તો મારા કેવળ જ્ઞાન પ્રગટ થવાની ભાવના અનુભવું છું આ મુનિરાજ નો કોઈ છે મુનિરાજ એમ કે છે એવી કોઈ સ્થિતિમાં ચર્યા કરતા મુનિરાજ છે જેને શર્મા સાધુ શર્મા છઠ્ઠું એવી અંતરહીનતા પ્રચુરતા પૂર્વક નિરંતર ચાલતી હોય છે એમાં મુનિરાજ પણ એને હજી એક સંજ્વલન કસાઈની ચોપડી બાકી છે ચાર કસાઈમાં એમ કે છે કે અમને આનાથી સંતોષ નથી અમારે પરિપૂર્ણ દશા જોઈ છે અમારે કેવળ જ્ઞાન છે ને ત્યાં જ આવું છે એમ કહીને આ મુનિરાજ પોતાની ભાવના વ્યક્ત કરે છે કે એથી ભાવના કે સમય આવી ભાવનાનો સમય છે ભાવના પરિપૂર્ણતાની છે પરિપૂર્ણ પર્યાય પ્રગટ થાય એવી ભાવના છે અને એ સમય દ્રષ્ટિ થાય દ્રષ્ટિ પોતાના દ્રષ્ટા સ્વભાવિક નાયક પરમાત્મા અપરિણામી તત્વ શાશ્વત એક સ્વરૂપી ભગવાન આત્મા એના પરથી દ્રષ્ટિનો દોર તો સમ્યક્યાગથી ફરતો નથી પણ એના ઉપયોગમાં ચલિતતા છે ચારિત્રની પર્યાયમાં અસ્થિરતા જન્ય ભાવો ચાલી ગયા છે એવા ભાવોના સમયે પણ ત્યાંથી વ્યાપક થઈને પરિપૂર્ણ કેવળ જ્ઞાન કેમ પ્રગટ થઈ જાય અને એ મારો ઉપયોગ પરિપૂર્ણ દ્રવ્યમાં લીન કેવી રીતે થઈ જાય એવી ભાવના મુનિરાજની અંતરથી ચાલતી હોય છે એવા ભાવના ભાવના વાળા મુનિરાજની સ્થિતિનું વર્ણન આ બોલમાં છે અને એ બોલ ઉપર ગુરુદેવ સ્વરૂપ પ્રવચન એમાં કેટલા કેટલા વિષયો જે ગુરુદેવ સ્વરૂપે એક પછી એક કેટલા વિષયો બન્યા એમાં એને અનુગુણોનો વિસ્તારનો વિષય લીધો પર્યાયોનો વિષય લીધો પર્યાયોની ક્રમબદ્ધતા કેવી રીતે છે લીધી પર્યાયની ષટકારકતા કેવી રીતે ચાલે છે અનુગુણોનું પરિણમન સમ્યક કેવી રીતે થાય છે પછી એમાં જે વિષય કેટલા વિષયો પૂજ્ય ગુરુદેવશ્રીએ નિમિત્ત નિમિત્તનો વિષય લીધો ના પૂજ્ય દેવદીક નિમિત્ત નિમિત્ત સંબંધની ચર્ચા કેવી રીતે છે કે ભાઈ કોઈ પણ પર્યાય સમયે પ્રગટ થાય છે તો એને ખરેખર પ્રત્યક્ષ ગુરુનો યોગ હોય હોય કે હોય પ્રત્યક્ષ ગુરુના યોગ વગર કદી સમ્યક પ્રકારે પર્યાય સમ્યકતાની પ્રગટ થતી નથી. તો પ્રત્યક્ષ ગુરુનો યોગ સંભવિત છે કોઈ જીવને કદાચ આ કાળમાં ન પણ થાય. તો પૂર્વે પણ પ્રત્યક્ષ ગુરુનો યોગ થયો હોય એવો જીવ પણ પામવાની યોગ્યતા ધરાવે છે. એટલે પ્રત્યક્ષ ગુરુનો યોગ નિમિત્ત કહેવામાં આવે અને આયા પોતાની પર્યાય પ્રગટ થાય એને નૈમિત્તિક કહેવામાં આવે. હવે આ કાળમાં પ્રત્યક્ષ ગુરુનો યોગ થયો ન હોય તો પણ કોઈ પણ બાહ્ય નિમિત્ત હો કે ન હો પોતાના કર્તારથી પોતાની પર્યાય સમયે પ્રગટ થાય ત્યારે જે શાસ્ત્ર સામે હોય જેનું વચન સામે હોય એને નિમિત્ત કહેવામાં આવે. ચાહે ગુરુદેવ પાઠ સાંભળતો હોય પછી દ્રવ્ય પર્યાયની ક્ષેત્ર ભિન્નતાનું પણ આમાં પૂછ્યું ગુરુદેવશ્રીએ વર્ણન કર્યું છે. જીતવિલાસના દીપચંદના શાસ્ત્રના આધારે એ વર્ણન પણ આમાં આવે છે. એવી 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 પછી ભાવગુણની ચર્ચા આવે છે. ભાવગુણ જે આત્મામાં દે છે એ 33 ભાવગુણની શક્તિ છે, 39 ભાવગુણની શક્તિ છે અને એનામાં ત્રીજું ભાવ જે છે નામ સ્થાપના દ્રવ્ય ને ભાવ જે ક્ષેત્રના ઘેર આવે એનો પણ પ્રકાર જે ગુરુદેવમાં જે છે. એવી એવી ઘણી ચર્ચાઓ આ પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ઝટકાની ચર્ચા, હરિગ્રહણના 20 બોલની ચર્ચા, પછી જીતવિલાસની ચર્ચા એવી ઘણી ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા આ પ્રવચનમાં આવી છે. એટલે આ પ્રવચન આપણે અત્યારે એમાં છે પૂજ્ય ગુરુદેવશ્રીએ લીધું છે એના ઉપર આપણે થોડી ચર્ચા આપણે આના ઉપરથી આપણે અત્યારે લઈએ છીએ. અને ઘણો વિષય આમ વિચારવામાં આવે તો આ એક પ્રવચનમાં જૈન દર્શન આપણું કરેલું છે. આખા જૈન દર્શનનું કેટલા કેટલા જે મુખ્ય વિષયો છે એ બધા ખરેખર આ ભરપૂર અનંત અમૃત રસ્તે ભરપૂર એસા અક્ષય ઘટ હે ઉસ ઘટ મેં પતિ દાસે અમૃત અલ્પ પિયા જાર એવું કહેવા માંગે છે કે અનંત ગુણોથી ભરપૂર છે પોતાનો આત્મા અમૃત રસથી ભરપૂર છે. તો એ આત્મા છે એ કેવો છે, એની પરિપૂર્ણતા કેવી છે, એનું ચૈતન્ય કોણ કેવું છે, એની નિજ સંપત્તિ કેવી છે, એનો નિજ પરમાત્મ દ્રવ્ય છે એ અંદરમાં અનંત ગુણોથી અને અમૃતતાથી ભરેલું છે, એવું પોતાનું નિજ સત્વ કેવું ભરેલું છે કે જેના આશ્રયથી એને પરિપૂર્ણતા પ્રગટ થાય, જેના આશ્રયથી ચતુર્થ ગુણસ્થાનની પરિપાટી ચાલુ થાય, આગળ જતા જતા જેટલી સુદુપયોગની ધારા ચાલ્યા કરે એટલે ગુણસ્થાનનો પલટો આવ્યા કરે અને એક એવો કાળ આવી જાય કે જીવ ગુણસ્થાનમાં જેમ કે 7મે 6મે ગુણસ્થાનથી આગળ વધી અને 12મું ગુણસ્થાન પૂરું કરી 13મે આવી જાય અને 14મું ગુણસ્થાન પણ પ્રગટ કરી અને ગુણસ્થાના તીર્થ થઈ અને સુધલોકમાં વિરાજમાન થઈ જાય એવી સ્થિતિ માત્ર એક પોતાના ત્રિકાળી દ્રવ્યના આશ્રય માત્ર એક પોતાના સ્વભાવના આશ્રય છે, માત્ર એક પોતાનું ચૈતન્ય સત્તારૂપ સત્ય છે અંતરમાં ગુણવાનું એવા ગુણોના ગુણમય પિતાની દ્રવ્યના આશ્રયથી એની પર્યાયનું પરિણમન પ્રગટ થાય છે, એની સમ્યકતાનું પરિણમન પ્રગટ થાય છે અને એ સમ્યકતા આગળ વધતી 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 વૃદ્ધિગત થતી થતી એ પૂર્ણતાને પામી જાય છે. એટલે અહીંયા મુનિદાસ એમ કે છે કે અનંત ગુણોથી ભરપૂર આખા બોલ તો બેસ્ત્રીએ બેસરીએ કહેલો છે પણ એ બેસરીએ કહેલો હોય ત્યારે પણ મુનિદાસની કોઈ ચર્ચા ચાલતી હોય એમાંથી આ બોલ એમને કીધો તો એ કે છે કે મારું જે ચૈતન્ય તત્વ છે તે અનંત ગુણોથી ભરેલું છે, અનંત સામ્રાજ્યથી ભરેલું છે, એવો અક્ષય ભટ્ટ છે મારો ચૈતન્ય પરમાત્મા, એવો પરમ પારિણામિક ભાવ સ્વભાવ વાળો મારો ધ્રુવ પરમાત્મા છે, એમાં અમૃત રસ જ ભરેલો છે. એટલે એમાંથી કઈ ટપકે, એમાંથી કઈ દ્રવણ થાય, એ ધ્રુવમાંથી કોઈ ધારા નીકળે તો એ અમૃત રસ થી જ ધારા નીકળા, અમૃત રસ જ કહ્યા છે, અનંત ગુણોનો પરિણામ સમ્યકતા રૂપ જ એમાંથી પ્રગટ થયા છે એવી કોઈ મારી ચૈતન્ય ભાવવાનની સ્થિતિ અનાદિ અનંત સ્થિતિ એ સ્થિતિ અપરિણામી રૂપ સ્થિતિ પરમ પરિણામી ભાવ લક્ષણ વાળો જીવ ચૈતન્ય પરમાત્મા એવો અંતરમાં બિરાજમાન છે એવી મારી વસ્તુ માત્ર હું છું એવો વસ્તુ માત્ર હું છું ના તો એમાં કોઈ ભેદ છે ના તો એમાં કોઈ વિકલ્પ છે ના તો એમાં કોઈ અસંખ્ય પ્રદેશોમાં પણ કોઈ ભેદ છે એવો ખરેખર તો એક પ્રદેશ ચૈતન્ય પરમાત્મા અસંખ્ય પ્રદેશ હોવા છતાં એવો અનંતમાત્મક એક પરમાત્મા દ્વિકારી દ્રવ્ય એ અનંત ગુણોથી ભરેલું છે અમૃત રસથી ભરેલું છે અક્ષય ભટ ચૈતન્ય પરમાત્મા છે એવો ચૈતન્ય પરમાત્મા જયારે એને ખ્યાલમાં આવે છે એ ખ્યાલમાં આવતા જ ખરેખર એને સમ્યક રૂપ પરિણામ ચાલુ થઈ જાય છે એવી કોઈ એની અંદરમાં એક એની સંપત્તિ વિદ્યમાન છે એક સમૃદ્ધિ વિદ્યમાન છે એક એનો વૈભવ વિદ્યમાન છે આત્મવૈભવ અમર્યાદિતતા વિદ્યમાન છે એક 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 ગુણો એવા અનંત ગુણોથી સભર એવો એક ચૈતન્ય પરમાત્મા એ અભજિત ઘાટ એવો અમર્યાદિત સ્વભાવ એવો એકરૂપ સ્વભાવ કે જેની અંદર એટલો વિસ્તાર છે એટલો વિસ્તાર છે એટલો વિસ્તાર છે એટલી એની ક્ષેત્રની અમર્યાદિતતા છે એટલું એનું ભાવવાન પણ છે એ ભાવવાનમાં એટલા ભાવો અંદર ગર્ભિતપણે પડેલા છે એવી એની ત્રિકાળતા અંદર વિદ્યમાન છે એવો એક સ્વભાવવાન ચૈતન્ય મહાપ્રભુ કે જેમાં અંદર જ્ઞાનીઓ જયારે અંદર ડૂબકી મારે છે ત્યારે ત્યાંથી નીકળતા જ નથી એવી કોઈ વસ્તુ એની પાસે દરેક જીવ પાસે આવી વસ્તુ માત્ર વિદ્યમાન કરેલી છે એવો અનંત ગુણાત્મક ચૈતન્ય પરમાત્મા અનંત વૈભવવાન અનંત સમૃદ્ધિથી ભરપૂર એવો એક અખૂટ ખજાનો કે જેમાંથી ગમે તેટલી પર્યાયો પ્રગટ થઈ જાય ગમે તેટલી કેવળ જ્ઞાનની પર્યાયો પ્રગટ થઈ જાય છતાં એમાં કઈ ઓછપ ના આવે છતાં એમાં કઈ ઘટાડો ન થાય એવી કોઈ સંકોચની નથી એવો એક અસંખ્ય પ્રદેશ અખંડ પરમાત્મા નિત્યપણે એની પાસે વિરાજમાન છે નિત્યરૂપે વસ્તુ નિત્યરૂપે વસ્તુ નિત્યરૂપે વસ્તુ નિત્યરૂપે વસ્તુ પ્રત્યેક સમયે જયારે જુઓ ત્યારે નિત્યતા 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 એમાં અંદર વિદ્યમાન પણ રહેલી છે એવી એક વસ્તુ માત્ર મારું જે કર્યું છે એવો સ્વભાવ મુનિરાજને એનો ગમો થયો છે એ ત્યાંથી નીકળતા ત્યાંથી બહાર જ નથી આવતા છતાં હજી એને પરિપૂર્ણતા નથી એવી ભાવના જાગ્યા કરે છે કે મારી પરિપૂર્ણતા ભેદ થાય ભાવના મુનિરાજ કરે છે ને એ કેવળ જ્ઞાનની ભાવના કરે છે અને કેવળ જ્ઞાનની ભાવનાના સમયે દ્રષ્ટિ જોયું ભાવના કેવળ જ્ઞાન છે ભાવના એટલે હજી મારી પર્યાયમાં અપૂર્ણતા છે એ પૂર્ણતા કેમ થાય એવી ભાવના એને ચાલી રહી છે એમ ગુરુદેવ પ્રમાણ છે પેલો ફેરેખા છે એમાં પણ પૂછી દેવશ્રીએ આનું સ્પષ્ટીકરણ ઘણું કર્યું છે જો એમાં એમ કહે છે કે એક દ્રવ્ય તો દુસરે દ્રવ્ય કોઈ છૂટતા નહીં એક દ્રવ્ય દૂસરે દ્રવ્ય કો છૂટા નહીં પરંતુ એક દ્રવ્ય મેં પર્યાય કા વેતન હે વહ ધ્રુવ કા વેતન નહીં હે જો એક દ્રવ્ય છે એ બીજું દ્રવ્ય એટલે જગતમાં છ દ્રવ્યો છે જીવ કુરુકલ ધર્મ ધર્મ આકાર એમાં જીવ દ્રવ્ય છે બીજા કોઈ દ્રવ્યની સાથે સ્પર્ધિત થઈ શકતું નથી પણ જીવ દ્રવ્યમાં ને જીવ દ્રવ્યમાં જીવ દ્રવ્યની એક પર્યાય છે એ પર્યાયમાં ખરેખર વેદન હોય છે છતાં પર્યાયનો આશ્રય કરે તો પર્યાયમાં વેદન નથી આવતું આશ્રય હંમેશા સ્વીકારી દ્રવ્યનો હોય છે અને વેદન હંમેશા પર્યાયનું હોય છે એમ કે છે કે એક દ્રવ્ય મેં પર્યાય કા વેદન હે વહ ધ્રુવ કા વેદન નહીં હે પણ ધ્રુવ કા આલંબન વહ વેદન કા આલંબન નહીં હે પર્યાયમાં વેદન છે પર્યાયમાં વેદન કેવી રીતે આવે છે ચાહે સમય દ્રષ્ટિને હો ચાહે મુનિરાજને હો ચાહે કેવી પરમાત્માને હો વેદન નિયમથી પર્યાયમાં જ આવતું હોય છે પણ એ વેદન પર્યાયમાં કેવી રીતે આવે છે કે એ વેદન અવલંબન જયારે સ્વીકારી કૃષ્ણ પર્યાય જે છે ત્યારે એ અવલંબન પૂર્વક પર્યાયમાં વેદન આવે છે અને એ પર્યાયમાં વેદન આવે છે એનો કદી આશ્રય નથી હોતો. આશ્રય નિયમ થી વિકારી દ્રવ્યમાં હોય અને વેદન નિયમ થી વર્તમાન પર્યાયમાં હોય. પ્રત્યેક સમયે આવી સ્થિતિ ત્યારે વેદન આવી જાય ત્યારે દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ ન હોય તો પણ દ્રવ્ય ગુણ પર્યાય સહિતના દ્રવ્યનું કદી અવલંબન ન હોય. અવલંબન નિયમ થી પર્યાયમાં દ્રવ્યનું હોય અને વેદન વેદન નિયમ થી પર્યાયમાં પર્યાય હોય. પણ પર્યાયમાં સમ્ય પ્રકારનું વેદન ક્યારે આવે કે જયારે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડે, દ્રવ્ય સાથે હીનતા થાય, દ્રવ્યને વેગ લાવીને પર્યાય ત્યારે એના તરફ થઈને પરિણામે એનું મુખ એ તરફ થઈ જાય ત્યારે ખરેખર પર્યાયમાં સમ્ય પ્રકારે વેદનનો જન્મ થાય. અને તો પણ એ વેદન વાળી પર્યાયનું પણ વેદનમાં આશ્રય વેદનનો આશ્રય એને ન હોય. આશ્રય નિયમ થી સ્વીકારી દ્રવ્યનો હોય અને વેદન નિયમ થી એ પર્યાયમાં આવે એમ અહીંયા કહેવામાં આવે છે. વેદન કા આલંબન નહીં હૈ અપને મે જહાં દો ભેદ હૈ વહાં પર કે સાથ ક્યા સંબંધ. અપને મે જહાં દો ભેદ હૈ એટલે કે દ્રવ્ય ને પર્યાય એવા બે ભેદ તો મારામાં જ છે. મારામાં ને મારામાં બે વસ્તુ છે. પર સાથે તો કઈ સંબંધ છે નહીં. કાં તો પર્યાય ને પર્યાય સાથે સંબંધ છે, કાં તો પર્યાય ને દ્રવ્ય સાથે સંબંધ છે. પર સાથે કોઈ પર્યાય ને સંબંધ થતો નથી. વિભાવ ની પર્યાય ને પણ ખરેખર પર સાથે સંબંધ કદી થઈ શકતો નથી. વિભાવની પર્યાયનો અર્થ એને દ્રવ્યનું અવલંબન નથી લીધું એટલે પર્યાયમાં વિભાવ એના ઘટકારકથી પરિણમે છે. એનો અર્થ આ પર્યાય વિભાવ પરિણમી છે એમ કહેવામાં આવે. પર સાથે બિલકુલ સંબંધ પર્યાયને નથી હોતો. દ્રવ્યને તો હોય જ નહીં પણ પર્યાયને પણ બિલકુલ પર સાથે સંબંધ નથી હોતો. નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે કહેવામાં આવે છે એ પણ ખરેખર વ્યવહાર છે. ખરેખર સંબંધ દ્રવ્યનો પર્યાય નથી કરતી એનું નામ જ પર્યાય અજ્ઞાનત્વ છે. એ પર્યાયમાં અજ્ઞાન પોતાના સંસ્કારથી સ્વયં રચના થાય છે. ત્યારે પછી એને નિમિત્ત નૈમિત્તિક સિદ્ધ કરવો હોય સંબંધ તો એમ કહેવામાં આવે કે દ્રવ્યનું લક્ષ નથી કહ્યું અને પરના લક્ષે વિભાવ કરી બાકી વિભાવ પણ ખરેખર પોતાના પરિણમના સંસ્કારની યોગ્યતાથી થયા કરે છે. એટલે અહીંયા કહે છે કે પરતા આત્મા ઓર પરતા દ્રવ્યાત ખરીદાતી યે દુનિયા પૈસા રસની ઇજ્જત કીર્તિ ઇસકે સાથ તો કોઈ સંબંધ હૈ હી નહીં. નિમિત નૈમિત્તિક સંબંધ કા અર્થ જો ગુરુદેવ કરે સ્થિતિ નૈમિત્તિક સંબંધનો અર્થ બહુ ઉત્કૃષ્ટ અર્થ પૂછે ગુરુદેવ સ્થિતિ છે. નિમિત નૈમિત્તિક સંબંધ કા અર્થ યહ હૈ કિ એક દૂસરે કો કુછ કરકે નહીં. નિમિત નૈમિત્તિક સંબંધ કા અર્થ યે હૈ કિ એક દૂસરે કો કુછ કરકે નહીં. નિમિત અહીંયા નૈમિત્તિક અહીંયા પણ બે પોતપોતાથી સ્વતંત્ર બે એકબીજાને કઈ કરી ન શકે. માં તમે સંબંધ છોડો તો નિમિત નૈમિત્તિક સંબંધ બાકી તમે એ નિમિત્તને પણ સ્વતંત્ર જુઓ અને નૈમિત્તિકને પણ સ્વતંત્ર જુઓ તો બે પોતાના ક્ષણિક ઉપાદાન છે. બે પોતાના ક્ષણિક ઉપાદાન છે. જગતમાં ખરેખર કોઈ નિમિત્ત નથી. જગતમાં કોઈ નિમિત્ત છે જ નહીં. જગતમાં કોઈ નિમિત્ત જ નથી. એ તો કોઈ જીવને નિમિત્ત બનાવે છે તો અહીંયા નૈમિત્તિક કહેવામાં આવે છે. જયારે તમે એને નિમિત્ત બનાવો ત્યારે પણ એ પદાર્થ છે ઈ તો એના દ્રવ્ય ગુણ પર્યાય તરીકે પર્યાયમાં એના ઘટકારથી પરિણમી ગયો છે. અને અહીંયા પોતાનો જીવ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી ઘટકારથી પરિણમી ગયો છે. અહીંયા પણ પોતાનું ઉપાદાન છે ક્ષણિક, ત્યાં પણ પોતાનું ક્ષણિક ઉપાદાન છે. એટલે એક દૂસરે કે સાથ કુછ સંબંધ નહીં હૈ. નિમિત્ત નૈમિત્તિક સંબંધ નામની પણ વસ્તુ નથી. એમ કે છે બે પોતપોતાના ઉપાદાન છે. જો તમે એને નૈમિત્તિક ને નિમિત્ત સાથે સંબંધ બાંધો તો બે દ્રવ્યની એકતા થઈ જાય. જો બે દ્રવ્યની એકતા થાય તો તે જીવને પુત્ર કે દ્રવ્ય નહીં. બે સ્વતંત્ર છે, ત્યાં નિમિત્ત છે, એ પણ પોતે પોતાનું ઉપાદાન છે અને અહીંયા નૈમિત છે એ પણ પોતે પોતાનું ઉપાદાન છે. એક બીજાને બિલકુલ સંબંધ થતો જ નથી. એનું નામ વેવા છે, મતલબ કે એવું વસ્તુનું સ્વરૂપ નથી. એક દૂસરે કો કુછ કરતે નહીં. નિમિત નૈમિત્તિક સંબંધ કા અર્થ યહ હૈ કે એક દૂસરે કો કુછ કરતે નહીં. નિમિત નૈમિત્તિક સંબંધ કહેને મે આતા હૈ, નિમિત નૈમિત્તિક સંબંધ કહેને મે આતા હૈ. કહેને મે આતા હૈ એટલે ખાલી કહેવા માટે છે. છે નહીં નિમિત નૈમિત્તિક સંબંધ. બે પોતપોતાના ઉપાદ, બે ને એકબીજાના સત્કારકાર સ્વતંત્ર પરિણમન ચાલ્યું છે. સ્વતંત્ર પરિણમન માં હસ્તક્ષેપ કરવા જાય તો અજ્ઞાની બની જાય છે. જો એ સ્વતંત્ર પરિણમન નો સ્વીકાર કરીને પોતાના દ્રવ્યો પર ખર્ચી કરે તો વિજ્ઞાની. નિમિત નૈમિત્તિક સંબંધ કા અર્થ યહ હૈ કે એક દૂસરે કો કુછ કરતે નહીં. નિમિત નૈમિત્તિક સંબંધ તો કહેને મે આતા હૈ, પરંતુ ઉસકા અર્થ યહ હૈ. નિમિત નૈમિત્તિક, એક નિમિત હૈ વહ અપની પર્યાય કરતા હૈ. એક નિમિત છે જેમ કે ઉત્તર દ્રવ્ય નિમિત છે, તો એ દ્રવ્ય પોતાની પર્યાય ને કરતા છે, પોતાની પર્યાય કરતા. ઉત્તર દ્રવ્ય અને એની કર્મરૂપી ઝડપાય તો એ પર્યાય નો કરતા એનું દ્રવ્ય છે. પછી કે છે કે એ નિમિત્તે અપની પર્યાય કરતા હૈ, ઉપાદાન અપની પર્યાય કરતા. અહીંયા ઉપાદાન છે એ પોતાની પર્યાય નો કરતા જીવ છે. ત્યાં કુંતલ ની પર્યાય નો કરતા કુંતલ છે. ત્યાં દ્રવ્ય મૂળ પર્યાય કુંતલ માં છે, અહીંયા દ્રવ્ય મૂળ પર્યાય જીવ માં છે. અને એ જીવ દ્રવ્ય ની સાથે એની પર્યાય ને અભેદ કરીને જોવો તો કરતા કહેવામાં આવે. એની પર્યાય ને સ્વતંત્ર જોવો તો એ સત્તા બને છે. એવી રીતે બે દ્રવ્ય ને સંબંધ નથી. બે દ્રવ્ય ની બે પર્યાય વચ્ચે પ્રતિનિધિ સંબંધ બાંધવો કહેવો એનું નામ દેવા છે. કારણ કે એના સ્વતંત્ર પરિણામ ના ક્ષણિક ઉપાદાન ને તમે છીનવી લો છો અને ત્યાં તેને તમે નિમિત્ત તરીકે ફીટ કરો છો. અભિનંદન ગ્રંથમાં એક લેખ હતો, તો એ અભિનંદન ગ્રંથમાં એક લેખ લખવાનો હતો આદરણીય પૂજેલા ચિંતા. તો એને એવો લેખ લેખો આ પરમાણુ છે ને, પરમાણુ પરમાણુ ને લોકો નિમિત્ત તરીકે ગુગલ પરમાણુ ના લક્ષ્ય અહીંયા વિભાવનું પરિણામ થાય. ગુગલ પરમાણુ ના લક્ષ્ય અહીંયા વિભાવનું પરિણામ થાય. પરમાણુ ને દૂર લાગે, પરમાણુ કે હું છું ઉપાદાન અને મને આ લોકો બધા નિમિત્ત 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 જ કીધા. હું એમ કહું છું કે મારું નામ ઉપાદાન છે તો મારું કોઈ માન નથી. પરમાણુ ને વિચાર કર્યો, પરમાણુ ને તો કઈ કીધું કે ભગવાન માં જાણવા વાળું ના લે. પરમાણુ પહોંચી ગયા હિમંદર ભગવાન પાસે જઈ અને એને વિનંતી કરી કે તમે અમને અમારું સાચું નામ, અમને ખબર છે અમારું નામ ઉપાદાન છે પણ લોકોએ અમારું નામ બગાડ્યું. લોકો અમને નિમિત્ત જ કે છે, નિમિત્ત જ કે છે, નિમિત્ત જ કે છે અને અમારું નામ તો ખરેખર છે ઉપાદાન, અમને ખબર છે. શ્રીમંદર ભગવાન એને જવાબ આપ્યો કે તમે તો ઉપાદાન જ છો, તમે કે અહીંયા સુધી આવ્યા શું કામ? સોનગઢ માં અમારી પ્રાણ છે, ત્યાં જવું તો નહીં તમારે. સોનગઢ તમે ક્યાં હોત તો તમને જવાબ પડી જાત કે તમે તો ઉપાદાન છો. કે ના, એ વાત તો સાચી છે પણ છતાંય અમારું સોનગઢ કે અમારું માનતા નથી, અમે તો ઉપાદાન છીએ. ભગવાને એને જાહેર કર્યું કે જાઓ તમારું નામ ઉપાદાન છે, તમારું નામ નિમિત્ત નથી. પછી એ પાંચ પ્રમાણમાં આવી એમને કીધું કે ભાઈ અમારું નામ તો નિમંત્રણ ભગવાને જાહેર કર્યું છે કે અમારું નામ ઉપાદાન છે, અમારું નામ ખરેખર નિમિત્ત નથી. આ નૈમિત પોતે બની અને મૂર્ખા લોકોએ અમારું નામ નિમિત્ત પાડ્યું છે. પોતાને નહીં નિમિત્ત ઉભું થાય છે, પોતાને ઘણી પશુ ઉપાદાન ઉભું થાય છે. તો ઈ એમ કે છે કે અમે તમને નિમિત્ત બધા પાડ્યા છે, અસુરતા પકડશે તો અમારું નામ બગાડે છે, ખરેખર અમારું નામ તો ઉપાદાન છે. એમ જયારે તમારું અજ્ઞાન પ્રગટ કરો છો અને અમારા ઉપર આરોપ કરો છો, ખરેખર અમે ઉપાદાન છીએ, તમે ઉપાદાન છો, અમે ઉપાદાન છીએ. એમ જગત માં કોઈ ખરેખર નિમિત્ત છે નહીં. જે જીવ નિમિત્ત ને કોઈ પણ પદાર્થ ને નિમિત્ત બનાવે છે તો એને નૈમિત્તિક પણ એની પર્યાયમાં પ્રગટ થઈ અને અજ્ઞાન નો જન્મ ઉત્પન્ન થાય છે. અને જે જીવ દરેક પદાર્થ ને ઉપાદાન થી જોવા માંડે છે તો એને ખરેખર બીજો પદાર્થ જ દેખાતો નથી, એને પોતાનું દ્રવ્ય દેખાવા માંડે છે. કારણ કે એ નિમિત્ત જ કોઈને બનાવતો નથી, તો પર્યાય માટે એક જ જગ્યા બચી ગઈ પોતાના દ્રવ્યમાં જવા. એટલે પોતાના દ્રવ્યની સંમુખ્યા પરિણમે છે ત્યાં એની પર્યાયમાં ક્ષણિક શુદ્ધ ઉપાદાન પ્રગટ થઈ જાય છે. ત્યારે એમ કહેવાય કે આને નિમિત્તનું લક્ષ છોડ્યું, વિકારી દ્રવ્યનું લક્ષ થયું. એમ કહેવાય સરકારથી પર્યાય તો પ્રગટ થઈ છે, ત્યારે એ પર્યાયનું લક્ષ દ્રવ્ય ઉપર હતું. એટલે એમ કહેવામાં આવે છે કે નિમિત્તનું લક્ષ છૂટી ગયું અને દ્રવ્ય તરફ લક્ષ થઈ ગયું. એટલે અહીંયા પૂજ્ય ઉપદેશની કહે છે કે નિમિત્ત નૈમિત્તિક એક નિમિત્ત હે વહ અપની પર્યાય કરતા હે ઓર ઉપાદાન અપની પર્યાય કરતા હે. જેને તું નિમિત્ત માની લ્યો છો એની પર્યાય એનું દ્રવ્ય કરે છે અને ઉપાદાન અપની પર્યાય પોતાનું ઉપાદાન જીવ છે એ પોતાની પર્યાય કરતા છે. તબ ઉસકો નિમિત્ત નૈમિત્તિક સંબંધ તેને આતા હે, ત્યારે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. કોઈ ભી દ્રવ્ય થી પર્યાય ને દૂસરે દ્રવ્ય થી પૂછતી હોતા હે ऐसा तीन तार में नहीं है. हा ऐसी बात है तो गुरुदेव के स्पष्टीकरण करते हैं. एक एक निमित्त नैमित्तिक संबंध सामान्य लागे छे. निमित्त नैमित्तिक निमित्त नैमित्तिक जब बोले ने तो एमां छे ने बे गुण छे, एमां ज बे वर्गीय समाये छे. एक पुंगल प्रत्येदी ने एक जीव द्रव्य જો એ બે ને જુદા પાડે તો માવની પર્યાય છે, અહીંયા આ પર્યાય છે. તો બે દ્રવ્ય જુદા પડે જાય તો દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પર્યાય જાય. એમ કરીને અહીંયા નિમિત્ત નૈમિત્તિક સ્પષ્ટીકરણ પણ એટલું બધું સુંદર રીતે પૂજ્ય ગુરુદેવ શ્રી કરવામાં કરવા પડે છે. પછી જો એના પછી એના પછી જો એની નીચેનો પેરેગ્રાફ, એક પેરેગ્રાફ છોડીને એક પેરેગ્રાફ છે એમાં કે છે આ કે અમે અમુક દ્વારા એક દ્રવ્ય આત્મા લીધા ને આત્મા દ્રવ્ય બાદ અનુકૂળ લીએ અમૃત ધારા કે ભ્રાગુ અક્ષયગઢ પત્રીદાર પર્યાય લીધી. એટલે કે પેલા દ્રવ્ય લીધું, પછી એના ગુણ લીધા, પછી એની પર્યાય લીધી. અલૌકિક વાત હે ભાઈ આત્મા વસ્તુ ઓર અનંત અનંત અમૃત પુરુષ સે ભરી શક્તિ ગુણ ઓર ઉસકી દ્રષ્ટિ કરને સે પરતા સંબંધ તો હે નહીં. એક દ્રવ્ય કા દૂસરે દ્રવ્ય કે સાથ તો સંબંધ હે નહીં, પરંતુ અપને મે ભી ઉત્પાદ હે ઉસકે સાથ ધ્રુવ કા સંબંધ નહીં. તો અહીંયા આવે બે દ્રવ્યની બે પર્યાયની ભિન્નતા પેલા બતાવી અને પછી પોતાની પર્યાયને પણ ધ્રુવ સાથે સંબંધ નથી. એવી રીતે ઉત્પાદને જુદો પાડે છે અને ધ્રુવને જુદો પાડે છે. એટલે કે દ્રવ્ય પર્યાયના ભાગલા પાડે છે. એટલે હું મારા ઉત્પાદને મારા દ્રવ્ય સાથે પણ ખરેખર સંબંધ નથી. એટલે ઉત્પાદ ઉત્પાદથી છે, ધ્રુવ ધ્રુવથી છે એમ કરી અને ઉત્પાદ અને ધ્રુવને પણ જઈને સ્વતંત્ર ચિત કરે છે. એટલે કે છે કે એ ઉસકી દ્રષ્ટિ કરને છે સંબંધ નહીં, એક દ્રવ્ય કા દૂસરે દ્રવ્ય કે સાથ તો કોઈ સંબંધ હે નહીં, પરંતુ અપને ને ભી ઉત્પાદ હે ઉસકે સાથ ધ્રુવ કા સંબંધ નહીં હે. જો યહ ધારા ઉત્પન્ન હોતી હે પહેલે કહા આત્મા દ્રવ્ય હે અનંત ગુણ ભરપૂર હે, ફિર ભી પતરી પર્યાય જો નિર્મલ પર્યાય પ્રગટ હોતી હે ઉસ ઉત્પાદ કો ભી દ્રવ્ય ગુણ કી અપેક્ષા નહીં હે. નિર્મળ પર્યાય ને પણ દ્રવ્ય ભૂમિની અપેક્ષા નથી. નિર્મળ પર્યાય પોતે સ્વતંત્રપણે પોતાના સત્તાથી થાય છે. એ પોતે સત્તાથી આમ પ્રત્યેક નિર્મળ ત્યારે એમ કહેવાય કે એનું લક્ષ દ્રવ્ય ઉપર છે. પોતે સત્તાથી પરિણમીને કરતા થઈને દ્રવ્યનું લક્ષ કરે છે. પોતે સત્તાથી શુદ્ધ પરિણમીને કરતા થઈને દ્રવ્યને કર્મ બનાવે છે. એમ પોતાના સત્તાથી નિર્મળ પણ પ્રગટ થાય છે ત્યારે એમ કહેવામાં આવે કે નિર્મળતા તો પોતાના સ્વતંત્રપણે થઈ છે. જયારે કેમ બતાવવું હોય કે ત્યારે એનું દુઃખ ક્યાં હતું તો એવું બોલાય કે એનું દુઃખ દ્રવ્ય દ્રવ્ય થી પર્યાય કદી પણ નિર્મળ થતી નથી. જો દ્રવ્ય થી નિર્મળ પર્યાય થતી હોય તો અનાદિરૂ દ્રવ્ય તો છે. પિતા આ માટે નિર્મળ પર્યાય નો ઉત્પાદ થતો નથી. તો એનું કારણ અને એનો જવાબ છે કે દ્રવ્ય ખરેખર પર્યાય નો કરતા નથી. દ્રવ્ય પર્યાય નો અકર્તા છે. પણ પર્યાય જયારે હું શુદ્ધ છું એમ પરિણમન કરે છે ત્યારે એની શુદ્ધતા પોતાના સ્વતંત્ર સત્તાથી પ્રગટ થઈ તો ત્યારે એમ કહેવામાં આવે કે એનું દુઃખ ક્યાં છે. તો એનું દુઃખ સ્વીકારી છે. તો એમ કહેવાય ઉચ્ચારથી કે દ્રવ્યનો લક્ષ કરતા પર્યાય પ્રગટ થઈ. પણ ખરેખર પર્યાય પ્રગટ કરીને દ્રવ્યનું લક્ષ થયેલું છે. ખરેખર વસ્તુની સ્થિતિ એમ છે એમ કહેવા માંગે છે. પછી એમ કે છે કે ઉત્પાદ એ અમૃત ધારા ઉત્પાદ એ ઉપર પછી એમ ભૂમ સૂકે છે કે ઘટમે છે પર્યાય આપી ઘટમે છે પર્યાય આપી છે એટલે જે સ્વીકારી દ્રવ્ય માંથી પર્યાય આપે છે એમ ભૂમ સુ પ્રશ્ન થાય છે. મારે એક ગુણ ચાલ્યો હશે 201 નંબર પૂજ્ય ગુરુદેવ જેમાં પૂજ્ય ગુરુદેવશ્રી એમ કીધું કે પ્રમાણનું દ્રવ્ય અને નિશ્ચયનું દ્રવ્ય એવા બે દ્રવ્યની ચર્ચા એમાં 201 નંબરમાં બોલ જે વ્યક્તિના વતના મુખ્ય છે એમાં એ વાત આવી છે. એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ એમ કીધું કે પર્યાય છે ને એ પર્યાય જો દ્રવ્યમાંથી આવતી હોય અને વાંચી લેવાની છે. પર્યાય જો દ્રવ્યમાંથી આવતી હોય તો પર્યાય તો દ્રવ્ય જેવી જ આવે છે. એટલું દ્રવ્ય નિર્મળ છે તો પર્યાય નિર્મળ જ આવે છે. પર્યાય દ્રવ્ય સુખમય છે તો પર્યાય સુખની પ્રગટ થાય. પણ પર્યાય તો એવી પ્રગટ થતી નથી અત્યારે. તો પછી દ્રવ્યમાંથી પર્યાય કેવી રીતે આવતી એ અપેક્ષાએ ત્યાં કેમ કીધું કે એનો અર્થ એમ કે પર્યાય દ્રવ્યમાંથી નથી આવતો. દ્રવ્યમાંથી પર્યાય નથી આવતો. પર્યાય દ્રવ્યમાંથી આવતી હોય તો એક રૂપ આવે છે અને દ્રવ્યમાંથી પર્યાય આવે એને બે વાર કહેવામાં આવે છે. એવો અર્થ ત્યાં પૂજ્ય ગુરુદેવજીએ કરે જે પ્રવચન પછી ઉમા પ્રવચન છે. અહીંયા કીધો અર્થ છે ગુરુદેવના પ્રવચન આપણે સાંભળીએ ને ત્યારે ગુરુદેવ જીનાગરની કેટલી અપેક્ષાઓ સિદ્ધ કરતા હોય છે. એના પ્રવચનોમાં તમે એક પ્રવચન સાંભળો ને પછી તમે એ અપેક્ષા જો પકડી ગયો તો બીજે દિવસે પાછી બીજી અપેક્ષા તમારું જ્ઞાન ખોટું થઈ જાય. જે અપેક્ષા જ્ઞાન પર છે એ એકદમ યથાર્થ ગુરુદેવના પ્રવચનને સાંભળીને પેલા પેલા હોવું જોઈએ. અપેક્ષા જ્ઞાન પણ જો વ્યવસ્થિત જીવને ન હોય ને તો એનું અપેક્ષા જ્ઞાન છે સમ્યક ન હોય ને એને સમ્યક દર્શન થવા માટેનો અધિકાર મળતો. કઈ અપેક્ષાએ ક્યાં શું સ્થિતિનું વર્ણન આવેલું છે એ જો એના ખ્યાલમાં ન આવે જેમ કે શાસ્ત્ર કયું ચાલે છે એમાં અધિકાર કયો ચાલે છે એમાં સિદ્ધ શું કરવું છે એનું પ્રયોજન ક્યાં શું છે એમાં કઈ નૈનું કથન આવે છે એમાં એને ખરેખર કહેનાર વક્તાનું પ્રયોજન શું છે એ બધો ખ્યાલ રાખ્યા વગર જો કોઈ એક જ વાતને જીવ પકડી લે તો ખરેખર એના અપેક્ષા જ્ઞાનમાં પણ ભૂલ થઈ જાય છે. અને જો અપેક્ષા જ્ઞાનમાં ભૂલ થાય તો નિર્પેક્ષ તત્વની દ્રષ્ટિમાં એક વાત ત્યાં એ સિદ્ધ કર્યું કે પર્યાય દ્રવ્યમાંથી આવે તો એ સરખી આવવું જોઈએ. તો દ્રવ્યમાંથી આવતું પણ એવું બનતું નથી માટે પર્યાય દ્રવ્યમાંથી આવે છે એ વ્યવહાર છે એમ ત્યાં કીધું. હવે અહીંયા બીજી વાત હું અહીંયા પૂછ્યું છે કે ઘટમે છે પર્યાય આપી છે પ્રશ્ન તો અહીંયા એમ કે છે કે કથન કે પેલા તો મને શું કે છે આ કથન છે પછી કે છે ઘટમે છે પત્ની ધારશે અલ્પ અનુરૂધ भक्तों समझाते हैं बात ऐसे ही है, बात तो एम ज छे, पर्याय द्रव्य में से आती है। પર્યાય દ્રવ્ય માંથી આવે તો એક સંખ્યા, એટલે કે પર્યાય દ્રવ્ય માંથી આવે છે, પર્યાય દ્રવ્ય નથી આવે, બે વાત છે, એક વાત પછી કે છે કે પરંતુ પર્યાય ભૂલી ઉસકો અપેક્ષા કોઈ નહીં, એટલે કે પર્યાય પ્રગટ થઈ જેમ કે અશુદ્ધ પર્યાય તો એને કોઈ અપેક્ષા નથી, દ્રવ્ય સ્વતંત્ર થઈ છે, શુદ્ધ પર્યાય પ્રગટ થઈ તો એને કોઈ દ્રવ્યની અપેક્ષા નથી, અપેક્ષા કોઈ નહીં હૈ, બાદ મેં દ્રવ્ય ની અપેક્ષા નહીં, વહ વાત કરતે એટલે કે પર્યાય સમય પ્રગટ થઈ તો એને દ્રવ્ય ની અપેક્ષા નથી, એમ વાત કરે છે, સમજ મેં આયા, ઘટને સે પબલી નિમિત્ત તો હૈ ના, પર્યાય આતી હૈ દ્રવ્ય મેં સે, પરંતુ પર્યાય ભૂલી ઉસકો દ્રવ્ય ની અપેક્ષા નહીં હૈ, આવે છે દ્રવ્ય માંથી પણ પર્યાય પ્રગટ થઈ શુદ્ધતા પ્રયત્તિ તો પણ એને દ્રવ્ય ની અપેક્ષા નથી, અશુદ્ધતા પ્રયત્તિ તો પણ એને દ્રવ્ય ની અપેક્ષા નથી, એટલે પર્યાય સટ્ટા થી બની ગયું છે, આઈની દ્રવ્ય થઈ છે સ્વતંત્ર, પાણી નો પ્રવાહ દેખો તો એ પાણી નો પ્રવાહ તો પાણી નું બતાવે, પ્રવાહ કઈ મેલ લઈને અંદર પાણી માંથી ના આવે, કારણ કે ત્યાં તો મેલ છે ને ત્યાં તો પાણી છે, તો પાણી નો પ્રવાહ પાણી માંથી પાણી રૂપે જાય, પાણી રૂપે પાણી નો પ્રવાહ અંદર થી નીકળો ત્યાં જ એને પોતાના સટકાર નું પરિણામ છે, સટકાર નું પરિણામ સ્વતંત્ર પડ્યા પર્યાયમાં પાણી નું મેલક રૂપે પણ થઈ શકે અને નિર્પણ રૂપે પણ થઈ શકે, એની સ્વતંત્ર સટકાર થી પસંદગી યોગ્ય, એમ અહીંયા પર્યાય આવે છે દ્રવ્ય માંથી થાય છે સ્વતંત્ર, એમ અહીંયા છે, પરંતુ દ્રવ્ય દ્રવ્ય પર્યાય હુઈ ઉસકો અપેક્ષા કોઈ નહીં હૈ, તો પછી પાછળના બે ઉપર છે 216 માં બેન ઉપર હે ઉસમે દ્રવ્ય નિમિત્ત હે એસા તો આયા ના, પર્યાય છે માં દ્રવ્ય તો નિમિત્ત છે, એમ તો આવ્યું ને, એમ ખાલી દ્રવ્ય વગર થોડી પર્યાય કઈ થાય, દ્રવ્ય હોય તો પર્યાય હોય ને, કારણ કે એ પર્યાય છે, એ અંશ છે, એ અંશી નો અંશ છે, એ સર્પુ સર્પ છે, એ દ્રવ્ય ની પર્યાય છે, દ્રવ્ય ધ્રુવ છે અને ઉત્પાદ છે એ પર્યાય માં છે, એમ તો કેટલું શાસ્ત્ર માં આવે તો પછી એમ કે છે કે ઉસમે દ્રવ્ય નિમિત્ત તો હે ને, એટલા તો આયા ને, તો કે છે વહ આયા ઉતના નિમિત્ત કથન છે, વહ તો કથન છે, એટલું નિમિત્ત નું કથન કહેવામાં આવે છે, એ તો કથન શું કહેવાય, કથન માત્ર વ્યવહાર કથન થાય ને એટલે વ્યવહાર થાય, નિશ્ચયનું છે ને કોઈ કથન નો, સ્વભાવનું કોઈ કથન નો, અને તમે કઈ સ્વભાવનું કથન કરો ને કોઈ વ્યવહાર નથી, કરસ્તિકાના પાંચમા પ્રશ્ન આવ્યું છે કે વ્યવહાર એટલે કથન માત્ર, જ્યાં કથન કઈ કરો વ્યવહાર, તમે એમ કહો કે આત્મા શુદ્ધ તો એ કથન થઈ ગયું, તો એ વ્યવહાર થઈ ગયો, આત્માને શુદ્ધ કેવો એ પણ ખરેખર વ્યવહાર છે, આત્મા તો આત્મા જ છે, એને શુદ્ધ કીધો તમે વ્યવહાર થઈ ગયો, કથન થઈ ગયો, એને વ્યવહાર લાગુ પડ્યું, એટલે અહીંયા કે છે કે ઉષ્કા ઉર્ના નિમિત્ત કથન હે, વહ તો કથન હે, એક સમજાના હે કે પર્યાય ઉપર સે નહીં આવી, એટલે પર્યાય ક્યાંય અંદર થી એમ એમ આવી જાય છે એવું નથી, પછી ગુરુદેવ શ્રી એ એક જગ્યાએ એમ કહ્યું છે કે પર્યાય થઈ રાગમાં આધાર તમે સ્વતિચ્યુત્યો માટે થયો તો એવો કોઈ આધાર લાગુ પડતો નથી એને, એટલે એને એમ કીધું કે પર્યાયમાં રાગ નથી, કોઈના આશ્રય નથી, પર્યાય ઉપર સે નહીં આતી હૈ, પર્યાય આતી હૈ દ્રવ્ય મેં સે, પર્યાય જાતી હૈ દ્રવ્ય, પર્યાય આતી હૈ દ્રવ્ય મેં સે અને પર્યાય જાતી હૈ દ્રવ્ય, આ બીજી સ્વરૂપ જે ગુરુએ જોઈએ સ્વર્ગવાસ પહેલા બે સ્પષ્ટીકરણ કરે છે, ખુલાસો કરે છે, દ્રવ્ય પર્યાય નો ખુલાસો. જીવ એમ થઈ ગયું હોય જીવને કે હવે દ્રવ્ય ગુણ પર્યાયના ખુલાસામાં શું વિચારવાનું, હું તો એક શુદ્ધ દ્રવ્ય છું પછી વિચારવાનું ક્યાં આવે છે. ભાઈ આ બધા વિચારમાં તારું જ્ઞાન જો વ્યવસ્થિત કામ કરવા મળશે ને તો એ જ્ઞાન દ્રવ્ય સિવાય ક્યાંય જાતે જ નહીં, પર્યાયમાં કરશે નહીં. જ્ઞાન બીજું વિકાસ તરફ કરી જશે. એટલે આટલું બધું સ્પષ્ટીકરણ ગુરુદેવ છેલ્લે છેલ્લે કરતા ગયા છે. પર્યાયમાં રાગ થયો કે પર્યાયમાં વિકરાટતા એ બધું અંદર નથી જતું, પણ પર્યાય તો અંદર જ જાય છે. પર્યાયનો સ્વભાવ તો ઉત્પાદ છે, તો ઉત્પાદ તો વ્યય થઈને જાય શું જાય ક્યાં. પર્યાય જાતીય દ્રવ્ય મેં, જો પર્યાય દેવ હતી એ હવે જાતીય દ્રવ્ય મેં, તો ઉસ અપેક્ષાથી તો દ્રવ્ય એકરૂપ ન રહા. એમ કે છે કે કોઈ અપેક્ષાથી તો દ્રવ્ય એકરૂપ ન રહ્યું, પર્યાયમાં અવર જવર થઈ ગઈ. તો કે એ અપેક્ષા છે, બધી અપેક્ષા જ્ઞાન તમે વ્યવસ્થિત ખ્યાલમાં આવે તો દ્રવ્ય તો એક રૂપ જ છે. પર્યાય ગમે તેટલી બહાર આવી જાય, પર્યાય ગમે તેટલી અંદર આવી જાય, એ તો વધઘટથી જુદું ટકવતી દ્રવ્ય એવું ને એવું ને એવું એવું ને એવું સાફ કરેલું છે. પર્યાય કોઈ પણ ઉત્પાદ પામે નહીં, પર્યાય ઉત્પાદ પામે નહીં. ઉત્પાદ તો જે ગુણની જે પર્યાય ઉત્પાદ છે મારી મોગલ પકડી બેઠા, એમાંથી કઈ નીકળી નથી જાય. સ્વતંત્ર ઉત્પાદ સ્વતંત્ર સ્વતંત્ર ઉત્પાદ પામે છે, સ્વતંત્ર વ્યય આ એક પ્રક્રિયા જાય કરે છે. મૂળ દ્રવ્ય આવા આવા રહે છે, પર્યાય ઉત્પાદ એક ઉત્પાદ એક ઉત્પાદ એક એટલે આને વધુ કરતા પર્યાયનું સત્વ પર્યાય આપે છે, દ્રવ્યનું મૂળનું સત્વ દ્રવ્ય નું આપે એટલે સંબંધ નથી. અને કહેવામાં પણ એમ આવે કે બે બેને ગુણમાં જાય, આવે તો ગુણમાંથી આવે કે દ્રવ્યમાંથી આવે. વ્યવસ્થિત વિચાર ઘણા ચલાવતો નથી, મનન ચિંતન કરતો નથી, વિચારધારા એ પ્રકારે એની અંદર માં ચાલતી નથી કે દ્રવ્ય નું સ્વરૂપ શું, ગુણ નું સ્વરૂપ શું, પર્યાય નું સ્વરૂપ શું, અનંતગુણાત્મક આત્મા કેવો, અમૃત રસ કેવો, એમાંથી એની એની અક્ષય ભટ કેવો, એમાંથી પર્યાય આને કેવી રીતે, પર્યાય જાય કેવી રીતે, ક્ષેત્ર ક્યાં રહેલું છે, બીજો બીજો પહેલે ક્રમ આવે છે. ભગત તો ઠીક, પરંતુ પર્યાય કા ક્ષેત્ર હે વહ દ્રવ્ય કા ક્ષેત્ર નહીં. અને આમાં ક્ષેત્ર વિજ્ઞાન ની વાત બે હતી. તો દ્રવ્ય ગુણ પર્યાય હજી એને વ્યવસ્થિત સમજવામાં પણ આકરું પડતું હોય તો આ એમ કે છે કે દ્રવ્ય નું ક્ષેત્ર જુદું અને પર્યાય નું ક્ષેત્ર એમ કે છે. ગુરુદેવ પૂછવા એમાં પણ ઘણી અપેક્ષા એવી રીતે ખાલી એમ કે પર્યાય નું ક્ષેત્ર જુદું, ક્ષેત્ર ક્ષેત્ર જુદું છે, તો એમ કઈ આમ અલગ અલગ નથી વિભાગ થી ક્ષેત્ર ભિન્નતામાં પણ રહસ્ય ભરેલું છે. તમારા અધિકારમાં આ શબ્દ ઉગાય છે. નિયમ સમજદાર કે અત્યારથી ધ્યાન ધ્યાન આજે તમારો વિકાસ ઉપયોગમાં ઉપયોગ છે એમાં ક્ષેત્ર વિદ્યાની ચર્ચા ખૂબ આવી છે. એક વસ્તુની બીજી વસ્તુ નથી, કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન છે, કારણ કે બે ને આગળ આવી સંબંધ નથી એમ કરીને એમાં ચર્ચાઓ લગતી બધી 181 ધ્યાન ધ્યાન કરવાની છે. એનો આ અહીં કે છે કે પરિપુષ્ટતા પર્યાયતા ક્ષેત્ર એમાં દ્રવ્યતા ક્ષેત્ર નહીં છે. જીતને મેં છે પર્યાય ઉત્પન્ન હોતી હોય ઉત્તા ક્ષેત્ર દૂરતા ક્ષેત્ર ભિન્ન છે. જેટલામાંથી પર્યાય ઉત્પન્ન થાય છે એટલું ક્ષેત્ર અને એના સિવાયનું ધ્રુવનું ક્ષેત્ર એ બે ક્ષેત્ર જુદા છે. ક્ષેત્ર જુદું પાડી ચર્ચાઓ માધ્યમથી આપણી પાસે થઈ ગયો છે. આવું કોઈ અપૂર્ણ પ્રવચન છે એટલા વિષયો એક પ્રવચનમાં જેટલા વિષયો અંતરમાં ભરેલા છે એ બધા જાણે આ અમૃત બોધમાં આ પૂજ્ય બેસણી ના વચના રૂપમાં જાણે આ ફાળવી દીધા હોય ને એવા એ પ્રવચનો છે. સાંભળો તો એટલું બધું ચોખ્ખું જ્ઞાન થવા માટે તમારું એમ થાય કે બસ હવે દ્રષ્ટિએ દ્રવ્યને કહી દીધું કે હમણાં ખબર છે એમના એટલી બધી સ્પષ્ટતા પૂજ્ય ગુરુદેવશ્રી એમાં કહેલી છે. અને અહીંયા ચલાવ્યા બહુ સારું છે, બહુ સુંદર વ્યાખ્યાન છે, ખૂબ સારા પ્રવચન છે. બસ આવું સ્વરૂપ પોતાનું છે, આવું સ્વરૂપ સમજી અને સર્વજીવો મોક્ષમાં પ્રયાણ કરે.
પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન